એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની સફરે નીકળવાના છીએ જેણે એમ કહી શકાય કે જીવવિજ્ઞાનની દુનિયામાં ખરેખર હલચલ મચાવી દીધી હતી.
હા, અને વિચારવાની એક નવી જ દિશા આપી.
બિલકુલ. રિચાર્ડ ડોકિન્સનું પ્રસિદ્ધ પુસ્તક ધ બ્લાઇન્ડ વોચમેકર, ગુજરાતીમાં કહીએ તો અંધ ઘડિયાળ બનાવનાર.
અને આ પુસ્તક જો કે 1986નું છે, પણ આજે પણ એટલું જ પ્રસ્તુત છે, કારણ કે તે આપણને સૃષ્ટિની જે અદ્ભુત જટિલતા છે ને.
હા, જેમ કે આપણી આંખો, પક્ષીઓની પાંખો.
બરાબર. આ બધું કોઈ દૈવી શક્તિ કે કોઈ ખાસ ડિઝાઇનર વગર માત્ર કુદરતી પ્રક્રિયાઓથી કેવી રીતે વિકસી શકે તે સમજવામાં મદદ કરે છે.
એટલે એક રીતે વિજ્ઞાન અને તર્કનો વિજય કહી શકાય.
હા, ચોક્કસપણે એમ કહી શકાય.
તો ચાલો આ પુસ્તક પાછળ જે ભેજાબાજ લેખક છે એમને પહેલા ઓળખીએ. રિચાર્ડ ડોકિન્સ બ્રિટનના જાણીતા એથોલોજિસ્ટ છે, એટલે કે પ્રાણી વર્તનશાસ્ત્રી, ઉત્ક્રાંતિવાદી જીવવિજ્ઞાની પણ છે અને ખૂબ જ પ્રભાવશાળી લેખક.
હા, એમની લખવાની શૈલી બહુ અનોખી છે.
આ પુસ્તક આવ્યું 1986માં, પણ એના પહેલા 1976માં એમનું બીજું પુસ્તક આવેલું ધ સેલ્ફિશ જીન, એટલે કે સ્વાર્થી જનીન.
હા, એણે પણ ભારે ચર્ચા જગાવી હતી. ઉત્ક્રાંતિને જનીનોના દૃષ્ટિકોણથી જોવાની વાત કરી હતી એમાં.
સાચી વાત.
ડોકિન્સની ખરી ખૂબી શું છે ખબર છે? એ ઉત્ક્રાંતિ જેવા અઘરા જટિલ વિષયને પણ એકદમ સ્પષ્ટ અને ઉત્સાહથી સમજાવે છે.
હા, એ મેં પણ સાંભળ્યું છે.
એમની લખવાની શૈલી અને ખાસ કરીને જે રૂપકો વાપરે છે ને, વિચાર પ્રયોગો, અદ્ભુત હોય છે.
જેમ કે આ પુસ્તકનું શીર્ષક જ અંધ ઘડિયાળ બનાવનાર.
બરાબર. એક જ રૂપકમાં આખા પુસ્તકનો સાર આવી જાય. એ ખાલી સિદ્ધાંત નથી સમજાવતા, પણ એની પાછળ જે વૈજ્ઞાનિક સુંદરતા છે, જે પુરાવાઓ છે, એ સામાન્ય માણસ સુધી પહોંચાડે છે.
એમનો મુખ્ય હેતુ શું રહ્યો છે?
મુખ્ય હેતુ તો ડાર્વિનવાદનો બચાવ કરવો અને એની શક્તિ સમજાવવાનો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને લોકો સુધી પહોંચાડવાનો.
તો હવે પુસ્તક પર આવીએ. એનો મુખ્ય સૂર શું છે? આમ તો આપણે બધા માનીએ બહુ સહજ રીતે કે આટલી જટિલ દુનિયા, આટલા બધા જીવો કોઈક બુદ્ધિશાળી રચનાકાર વગર કઈ રીતે બની શકે?
બરાબર, પેલી ઘડિયાળવાળી વાત.
હા, જેમ ઘડિયાળ જોઈએ એટલે બનાવનાર યાદ આવે, એમ આંખ જોઈએ એટલે રચનારનો વિચાર આવે. આ પુસ્તક બરાબર આ જ જે સાહજિક લાગતી દલીલ છે એને જ પડકારે છે.
બરાબર કહ્યું. ડોકિન્સ આ પુસ્તકમાં સ્વીકારે છે કે હા, જીવસૃષ્ટિ અદ્ભુત રીતે જટિલ છે. જાણે કે કોઈકે ડિઝાઇન કરી હોય એવી લાગે.
લાગે તો ખરી જ,
પણ એ કહે છે કે આ ડિઝાઇનનો ભ્રમ છે જે કુદરતી પસંદગી નામની એક પ્રક્રિયા દ્વારા પેદા થયો છે.
ઓહ, એટલે ડિઝાઇન નથી પણ ડિઝાઇન જેવું લાગે છે.
હા, અને પુસ્તકનો મુખ્ય ધ્યેય એ સમજાવવાનો છે કે શુદ્ધ તક એટલે કે પ્યોર ચાન્સ અને કુદરતી પસંદગી એટલે કે નેચરલ સિલેક્શન, આ બે વચ્ચે જમીન આસમાનનો ફરક છે.
એ સમજાવો થોડો. શુદ્ધ તક અને કુદરતી પસંદગી.
જો શુદ્ધ તકથી મતલબ કે રેન્ડમલી કોઈ જટિલ વસ્તુ ના બની શકે, જેમ કે વાવાઝોડાથી ભંગાર ભેગો થઈને બોઈંગ 747 વિમાન ન બની જાય.
હા, એ તો અશક્ય લાગે.
પણ કુદરતી પસંદગી જે ક્રમિક છે, સંચય છે, ક્યુમ્યુલેટિવ જેને કહેવાય, એ અબજો વર્ષોમાં અકલ્પનીય જટિલતા રચી શકે છે, અને એ પણ કોઈ યોજના વગર, કોઈ અંતિમ લક્ષ્ય વગર.
એટલે કે આ કોઈ એક જ ઝાટકે થયેલો ચમત્કાર નથી, પણ લાખો કરોડો વર્ષોની ધીમી સતત ચાલતી પ્રક્રિયાનું પરિણામ છે.
એકદમ સાચું. પુસ્તક આપણને એ જ સમજાવે છે કે આ પ્રક્રિયા કામ કઈ રીતે કરે છે. ડોકિન્સ ડીએનએને એક ડિજિટલ માહિતીના સંગ્રહ તરીકે જુએ છે.
ડિજિટલ માહિતી જેમ કમ્પ્યુટરમાં હોય?
હા, કંઈક એવું જ. પછી પરિવર્તનો એટલે કે મ્યુટેશન્સ કેવી રીતે વિવિધતા લાવે છે એ સમજાવે છે, અને સૌથી અગત્યનું, પેલી સંચય પસંદગી કેવી રીતે કામ કરે છે.
સંચય પસંદગી?
હા, કેવી રીતે નાના નાના ફાયદાકારક ફેરફારોને પેઢી દર પેઢી સાચવીને, ભેગા કરીને જટિલ અંગો અને અનુકૂલનોનું નિર્માણ કરે છે, અને સાથે સાથે તે લેમાર્કવાદ કે સૃષ્ટિવાદ જેવા બીજા સિદ્ધાંતો જે વૈજ્ઞાનિક રીતે ટકતા નથી એનું ખંડન પણ કરે છે.
અને આ બધાનો અંતિમ હેતુ શું?
અંતિમ હેતુ એ કે જે રહસ્યમયતાની ભાવના છે ને એને સ્થાને વૈજ્ઞાનિક અજાયબીની ભાવના જગાડવી, કે જો કુદરત પોતે કેટલી અદ્ભુત છે.
આ તો બહુ રસપ્રદ લાગે છે. ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિચારો અને પ્રકરણોમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી કરીશું? પેલી ઘડિયાળવાળી વાતથી જ?
હા, મને લાગે છે ત્યાંથી જ કરવી જોઈએ. પ્રકરણ એકમાં ડોકિન્સ વિલિયમ પેલીની જે પ્રખ્યાત ઘડિયાળ બનાવનારની ઉપમા છે એની ચર્ચા કરે છે.
પેલીએ શું કહ્યું હતું?
પેલીએ કહ્યું કે જો રસ્તામાં ઘડિયાળ મળે તો આપણને તરત થાય કે આનો કોઈ બનાવનાર હશે. એમનેમ તો ન બને. તો એવી જ રીતે આટલા જટિલ જીવો જોઈએ તો એનો પણ કોઈ રચાયતા હોવો જોઈએ.
વાત તો સાચી લાગે.
ડોકિન્સ આવત સ્વીકારે છે કે જીવોની જટિલતા ખરેખર આશ્ચર્યજનક છે, પણ તેઓ પેલીના નિષ્કર્ષને નકારે છે. એ કહે છે કે સમસ્યાનો ઉકેલ દૈવી ડિઝાઇનર નથી, પણ કંઈક બીજું છે.
અને એ બીજું કંઈક એટલે કુદરતી પસંદગી, બરાબર? પણ એ કેવી રીતે આટલી જટિલતા રચી શકે? અહીં પેલો કમ્પ્યુટર પ્રોગ્રામ આવે છે ખરું ને, જે બહુ પ્રખ્યાત છે.
બરાબર પકડ્યું. પ્રકરણ 3, જે ખરેખર પુસ્તકનું હૃદય છે, એમાં ડોકિન્સ સંચરી પસંદગીની તાકાત સમજાવવા માટે મિથિંગ્સ ઇટ ઇઝ લાઇક અ વીઝલ નામના કમ્પ્યુટર પ્રોગ્રામનું ઉદાહરણ આપે છે.
એ શું છે પ્રોગ્રામ?
ધ્યેય એ છે કે કમ્પ્યુટર રેન્ડમ અક્ષરોમાંથી આ ચોક્કસ વાક્ય બનાવે, મિથિંગ્સ ઇટ ઇઝ લાઇક અ વીઝલ. હવે જો કમ્પ્યુટર દર વખતે નવેસરથી રેન્ડમ અક્ષરો ગોઠવે, એટલે કે એક પગલાની પસંદગી, તો આ વાક્ય બનતા અબજો ખરબો વર્ષો લાગી જાય, કદાચ બને પણ નહીં.
હા, સંભાવના બહુ ઓછી.
પણ જો પ્રોગ્રામ એવું કરે કે દરેક પગલે જે અક્ષરો સાચા સ્થાને આવી ગયા છે એને જાળવી રાખે અને ફક્ત ખોટા અક્ષરોને જ રેન્ડમલી બદલે, આ થઈ સંચયી પસંદગી, તો પેલું લક્ષ્ય વાક્ય આશ્ચર્યજનક રીતે ખૂબ જ ઝડપથી બની જાય છે, કદાચ થોડા ડઝન પ્રયાસોમાં જ.
વાહ, એટલે જે રેન્ડમ ફેરફારો તો થાય, પણ પછી જે ફાયદાકારક હોય, જે લક્ષ્યની નજીક લઈ જાય, એને પસંદ કરીને સાચવી લેવામાં આવે, આ સંયોજન જ મહત્વનું છે.
બિલકુલ, આ કોઈ જાદુ નથી, આ એક તર્કબદ્ધ પ્રક્રિયા છે જે નાના નાના ફેરફારોને સમય જતા જોડીને મોટું પરિણામ લાવે છે.
અને આ જ રીતે ઉત્ક્રાંતિ કામ કરે છે.
હા, આ ઉદાહરણ બતાવે છે કે કુદરતી પસંદગી શુદ્ધ તક નથી. એમાં રેન્ડમ ભાગ છે, પરિવર્તન એટલે કે મ્યુટેશન, પણ પસંદગીનો જે ભાગ છે એ બિન રેન્ડમ છે, નોન રેન્ડમ.
એટલે કે
જે લક્ષણો તે સમયના પર્યાવરણમાં ટકી રહેવા અને પ્રજનન કરવા માટે વધુ યોગ્ય હોય તેની પસંદગી થાય છે. અને આ પ્રક્રિયા જ્યારે લાખો કરોડો વર્ષો સુધી ચાલે ત્યારે આંખ જેવા જટિલ અંગો પણ ધીમે ધીમે વિકસી શકે છે,
ભલે તે શરૂઆતમાં અશક્ય લાગતું હોય.
હા, અને પ્રકરણ 3માં ડોકિન્સ ચામાચીડિયાની ઇકોલોકેશન સિસ્ટમ જેવા સારી ડિઝાઇનના અદ્ભુત ઉદાહરણો આપે છે. એ બતાવે છે કે ઉત્ક્રાંતિએ આટલી જટિલતા સમજાવવી પડશે, આટલો ઊંચો માપદંડ છે.
સમજાયું. અને આ બધા ફેરફારો અને પસંદગી માટેનો કાચો માલ એ ક્યાંથી આવે? અહીં પેલો ડીએનએનો રોલ આવે, બરાબર?
હા, બરાબર. પ્રકરણ 5 છે, શક્તિ અને દફતર. એમાં ડોકિન્સ ડીએનએની વાત કરે છે. એ સમજાવે છે કે ડીએનએ એ પેઢી દર પેઢી પસાર થતો એક ડિજિટલ કોડ છે, એક વિશાળ માહિતી ભંડાર,
જેમ લાઇબ્રેરી હોય.
હા, પણ એ કોઈ મકાનના નકશા જેવો નથી, બ્લુપ્રિન્ટ જેવો નહીં, એ રસોઈ બનાવવાની રીત એટલે કે રેસીપી જેવો છે.
અચ્છા, રેસીપી જેવો. એ કઈ રીતે?
એટલે કે ડીએનએ સીધે સીધું અંતિમ જીવનું ચિત્ર નથી આપતું, પણ જીવના વિકાસની જે પ્રક્રિયા છે એના માટેની સૂચનાઓ આપે છે. અને આ રેસીપીમાં જો નાના ફેરફારો થાય, જેને પરિવર્તન કે મ્યુટેશન કહીએ, તો અંતિમ જીવમાં એટલે કે વાનગીમાં મોટા ફેરફારો આવી શકે છે.
અને એ ફેરફારો પર પછી કુદરતી પસંદગી કામ કરી શકે,
બરાબર? એટલે પેલી રેસીપીમાં થોડો મસાલો ઓછો વધતો કરો તો આખી વાનગીનો સ્વાદ બદલાઈ શકે. આ વિચાર જનીનો અને ઉત્ક્રાંતિને સમજવામાં બહુ મદદ કરે છે.
પણ મારો એક પ્રશ્ન છે, શું ઉત્ક્રાંતિ ખાલી કાઢી નાખવાનું જ કામ કરે છે? મતલબ કે જે નબળું છે એને દૂર કરે, કે પછી તે કંઈક નવું બનાવે પણ છે?
ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો. પ્રકરણ 7 છે, રચનાત્મક ઉત્ક્રાંતિ. એ આ જ ગેરસમજ દૂર કરે છે. ડોકિન્સ ભારપૂર્વક કહે છે કે કુદરતી પસંદગી ખાલી એક નકારાત્મક ફિલ્ટર નથી, એ નવું સર્જન પણ કરે છે.
કઈ રીતે?
એ સહ ઉત્ક્રાંતિ કોએવોલ્યુશન દ્વારા. જેમ કે શિકારી અને શિકાર વચ્ચેની સતત સ્પર્ધા ચાલે, જેને એવોલ્યુશનરી આર્મ્સ રેસ કહે છે.
એટલે કે શસ્ત્ર સ્પર્ધા જેવું.
હા, બરાબર. શિકારી વધુ ઝડપી બને તો શિકાર પણ બચવા માટે વધુ ચપળ બને, કે પછી છુપાવવાની કળા વિકસાવે. આ સ્પર્ધામાંથી નવી અને વધુ જટિલ રચનાઓ અને વર્તણૂકોનું નિર્માણ થાય છે. એટલે પસંદગી એક સક્રિય, ગતિશીલ અને સર્જનાત્મક શક્તિ છે.
અને આ બધી પ્રક્રિયાનું પરિણામ આપણે આપણી આસપાસ જોઈએ છીએ. આટલી બધી વિવિધતા, અદ્ભુત. શું આ વિવિધતા કોઈ ચોક્કસ પેટર્ન અનુસરે છે? પેલો જીવન વૃક્ષવાળો વિચાર શું છે?
હા, એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. પ્રકરણ 10, જીવનનું એકમાત્ર સાચું વૃક્ષ, એ સમજાવે છે કે જો બધા જીવો એક જ સામાન્ય પૂર્વજમાંથી આવ્યા હોય તો તેમની વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ.
કેવો?
એક મોટા વૃક્ષ જેવો, જેની એક થડ હોય અને પછી શાખાઓ ફૂટતી જાય. અને વર્ગીકરણ વિજ્ઞાન એટલે કે ટેક્સોનોમી બરાબર આ જ બતાવે છે. જૂથોની અંદર જૂથો.
દાખલો આપશો?
જેમ કે આપણે મનુષ્ય, આપણે પ્રાઇમેટ છીએ. પ્રાઇમેટ સસ્તન પ્રાણીઓ છે. સસ્તન પ્રાણીઓ કરોડરજ્જુવાળા છે. એમ એક પછી એક મોટા જૂથમાં સમાવેશ થાય છે.
અચ્છા, એટલે એક શાખામાંથી બીજી શાખા ફૂટે એમ.
બરાબર. અને હવે તો ખાલી અશ્મિભૂત પુરાવા કે શરીર રચના જ નહીં, પણ ડીએનએના પુરાવા પણ આ એક જ જીવન વૃક્ષની રચનાને સમર્થન આપે છે. બધા પુરાવા એક જ દિશામાં ઇશારો કરે છે, સામાન્ય પૂર્વજ અને ક્રમિક ઉત્ક્રાંતિ.
અને અંતે ડોકિન્સ બીજા જે સિદ્ધાંતો છે, જેમ કે સૃષ્ટિવાદ, એના વિશે શું કહે છે?
પ્રકરણ 11 છે, વિનાશકારી હરીફો. એમાં તેઓ પહેલાં લેમાર્કવાદ જેવા વૈકલ્પિક સિદ્ધાંતોની ચર્ચા કરે છે. લેમાર્કે કહ્યું હતું કે જીવ પોતાના જીવનકાળમાં જે લક્ષણો મેળવે તે વારસામાં ઉતરે.
જેમ કે જીરાફ ડોક ઊંચી કરવા પ્રયત્ન કરે એટલે એની ડોક લાંબી થઈ અને એ વારસામાં ઉતરી.
હા, એવો વિચાર. પણ ડોકિન્સ સમજાવે છે કે આના માટે કોઈ નક્કર પુરાવા નથી, એટલે એ સિદ્ધાંત ટકતો નથી. પણ મુખ્ય ભાર તો સૃષ્ટિવાદ અને એનું જે નવું સ્વરૂપ છે, ઇન્ટેલિજન્ટ ડિઝાઇન, એના ખંડન પર છે.
એના વિશે શું કહે છે
ડોકિન્સ? સ્પષ્ટપણે કહે છે કે આ વૈજ્ઞાનિક સિદ્ધાંતો જ નથી, કારણ કે તે ચકાસી શકાય તેવી કોઈ આગાહીઓ નથી કરતા અને વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરતા નથી. એ માત્ર એક દાવો છે જેની પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.
એટલે કે વિજ્ઞાનની વ્યાખ્યામાં જ નથી આવતા.
હા, તેઓ દલીલ કરે છે કે જૈવિક જટિલતાને સમજાવવા માટે ડાર્વિનિયન કુદરતી પસંદગી એકમાત્ર શક્તિશાળી, પુરાવા આધારિત અને વૈજ્ઞાનિક સમજૂતી છે જે આપણી પાસે છે.
વાહ, આ તો પુસ્તકની ખરેખર બહુ ઊંડી અને રસપ્રદ સફર હતી. જો આપણે આમાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકીએ આમ ટૂંકમાં?
ચોક્કસ. પહેલો અને સૌથી અગત્યનો સંદેશ તો એ જ છે, સંચયી પસંદગી જ જટિલતાનું એન્જિન છે. આકસ્મિકતા એટલે કે ચાન્સ એ પૂરતું નથી, પણ ક્રમિક બિન આકસ્મિક પસંદગી જ્યારે લાંબા સમય સુધી કામ કરે ત્યારે અશક્ય લાગતી રચનાઓ પણ બનાવી શકે છે. પેલો વિઝલ પ્રોગ્રામ યાદ છે ને?
હા, બરાબર યાદ છે.
એટલે કે તક પ્લસ પસંદગીનું મિશ્રણ.
બરાબર. બીજો સંદેશ જે તમે પણ કહેતા હતા,
પેલો ડિઝાઇનવાળો ભ્રમ.
હા, ડિઝાઇનનો શક્તિશાળી ભ્રમ. કુદરતની જટિલતા જોઈને આપણને જે આશ્ચર્ય થાય છે એ સ્વાભાવિક છે, પણ ડાર્વિન વાત તેને સમજાવે છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ અબજો વર્ષોના ટ્રાયલ એન્ડ એરરનું પરિણામ છે.
અને ત્રીજું?
ત્રીજું, ક્રમિકતા, ગ્રેજ્યુઅલિઝમનો સિદ્ધાંત. ઉત્ક્રાંતિ મોટા કૂદકા નથી મારતી, એ ધીમા નાના પગલાં ભરે છે. આ જ એની શક્તિ છે. આંખ જેવું અંગ એક ઝાટકે નથી બન્યું, પણ ઘણા નાના તબક્કાઓમાંથી પસાર થઈને બન્યું છે. સંપૂર્ણપણે રેન્ડમ છે.
બરાબર. ડોકિન્સ સ્પષ્ટ કરે છે કે વિજ્ઞાનમાં થિયરીનો અર્થ અલગ છે. એ કોઈ કાચો વિચાર નથી, પણ પુરાવા આધારિત સુસ્થાપિત સિદ્ધાંત છે. અને ઉત્ક્રાંતિ સંપૂર્ણપણે રેન્ડમ નથી. એમાં રેન્ડમ તત્વ છે, પરિવર્તન, પણ પસંદગી બિન રેન્ડમ છે.
અને પાંચમો સંદેશ?
પાંચમો અને બહુ મહત્વનો, તમામ જીવનની એકતા. આપણે સૌ, બધા જીવો, એક જ સામાન્ય પૂર્વજની સંતતિ છીએ. એક જ જીવન વૃક્ષની અલગ અલગ શાખાઓ. અને આ સમજ,
હા,
આપણા દેશમાં, ભારતમાં જે અદ્ભુત જૈવ વિવિધતા છે તેને જોવાનું નજરિયો બદલી નાખે છે. તેની કદર કરવાનું અને તેનું સંરક્ષણ કરવાનું મહત્વ સમજાવે છે.
સાચી વાત છે. પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. જેમ કે પહેલો વિચાર, જે આપણે શરૂઆતમાં પણ ચર્ચો, કુદરતી પસંદગી અંધ ઘડિયાળ બનાવનાર છે. અંધ કારણ કે તે ભવિષ્ય જોતી નથી, યોજના બનાવતી નથી, તેનો કોઈ હેતુ નથી, છતાં તેના પરિણામો આપણને ડિઝાઇનનો ભ્રમ કરાવે છે. આ તો જાણે આખા પુસ્તકનો નિચોડ છે.
બિલકુલ. અને બીજો એક વિચાર મને બહુ ગમે છે. જીવંત રહેવાની ઘણી રીતો હોઈ શકે, પણ મરી જવાની અથવા જીવંત ન હોવાની તેનાથી ઘણી વધારે રીતો છે.
આનો શું મતલબ?
આ સમજાવે છે કે પસંદગી શા માટે આટલી અસરકારક છે. મોટાભાગના રેન્ડમ ફેરફારો કાં તો નુકસાનકારક હોય છે અથવા તો નકામા. એટલે જે બહુ થોડા ફાયદાકારક ફેરફારો થાય એ જ ટકી રહે છે અને આગળ વધે છે. કુદરત સતત બિનકાર્યક્ષમ વિકલ્પોને ફિલ્ટર કરતી રહે છે.
અચ્છા, એટલે નકામું બધું નીકળી જાય. અને ત્રીજો જે મને બહુ ગમ્યો, ઉત્ક્રાંતિ એક ઠીકઠાક કરનાર છે, એન્જિનિયર નથી. તે પૂર્ણતા નથી રચતી, પણ હાથવગી સામગ્રીથી કામ ચલાવે છે. આનો અર્થ શું થયો?
આનો અર્થ એ કે ઉત્ક્રાંતિ હંમેશા એકદમ પરફેક્ટ, શ્રેષ્ઠ શક્ય ઉકેલ નથી બનાવતી, કારણ કે એ શૂન્યમાંથી સર્જન નથી કરતી. એ ભૂતકાળના વારસા પર, જે પહેલેથી હાજર છે, તેના પર આધાર રાખે છે અને તેમાં ફેરફાર કરીને, ઠીકઠાક કરીને નવી રચનાઓ બનાવે છે.
એટલે જુગાડ જેવું.
હા, કંઈક અંશે. એટલે જ ઘણીવાર આપણને જીવોમાં અપૂર્ણ કે થોડી વિચિત્ર લાગતી રચનાઓ જોવા મળે છે, જે કોઈ પરફેક્ટ ડિઝાઇનર બનાવે તો કદાચ અલગ રીતે બનાવે. આપણી આંખમાં જે બ્લાઇન્ડ સ્પોટ છે એ આનું ક્લાસિક ઉદાહરણ છે. આ અપૂર્ણતાઓ જ ઉત્ક્રાંતિનો મોટો પુરાવો છે.
અને પેલો છેલ્લો વિચાર, જે થોડો વિવાદાસ્પદ ગણાય છે, ડાર્વિન પહેલાં નાસ્તિક હોવું બૌદ્ધિક રીતે અઘરું હતું. ડાર્વિને બૌદ્ધિક રીતે પરિપૂર્ણ નાસ્તિક બનવાનું શક્ય બનાવ્યું.
હા, આ વાક્યનું ઘણીવાર ખોટું અર્થઘટન થાય છે. ડોકિન્સ એમ નથી કહેતા કે ઉત્ક્રાંતિ નાસ્તિકતાને સાબિત કરે છે, ના. પણ તેઓ એમ કહેવા માંગે છે કે ડાર્વિન પહેલાં જીવનની જે અદ્ભુત જટિલતા છે તેને સમજાવવા માટે ડિઝાઇનર સિવાય કોઈ સંતોષકારક કુદરતી સમજૂતી ઉપલબ્ધ નહોતી.
એટલે ડિઝાઇનરની દલીલ મજબૂત હતી.
હાટ, ડાર્વિને કુદરતી પસંદગી દ્વારા એ કુદરતી સમજૂતી પૂરી પાડી. એટલે ડિઝાઇનરની દલીલ પર જે બૌદ્ધિક આધાર હતો તે નબળો પડ્યો. હવે જટિલતાને સમજાવવા માટે એક શક્તિશાળી વૈજ્ઞાનિક વિકલ્પ હાજર હતો. આ બધા વિચારો પુસ્તકની વૈચારિક ઊંડાઈ દર્શાવે છે.
ખરેખર આ તો માત્ર જીવવિજ્ઞાનની વાત નથી રહી, આ તો આપણી વિચારવાની રીતને જ બદલવાની વાત છે. શું આ પુસ્તકના વિચારો આપણા રોજિંદા જીવનમાં પણ ક્યાંક ઉપયોગી થઈ શકે?
ચોક્કસપણે. મને લાગે છે કે સૌથી મોટો ફાયદો વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ વિકસાવવાનો છે.
કઈ રીતે?
પુસ્તક આપણને શીખવે છે કે પુરાવા વગરના દાવાઓનું મૂલ્યાંકન કેવી રીતે કરવું. ખાસ કરીને કોઈ વૈજ્ઞાનિક ખુલ્લાસો આપણી સાહજિક સમજની વિરુદ્ધ જતો હોય ત્યારે મને નથી લાગતું કે હું કલ્પના નથી કરી શકતો જેવી વ્યક્તિગત અવિશ્વાસની દલીલો કેટલી પોખળ હોય છે એ સમજાવે છે.
હા, આપણે ઘણીવાર એમ કહી દઈએ છીએ.
આ કુશળતા આપણને રાજકારણ, જાહેરાતો, સોશિયલ મીડિયા પર ફરતા ખોટા સમાચારો કે પછી સ્યુડો સાયન્સના દાવાઓનું મૂલ્યાંકન કરવામાં ખૂબ મદદ કરી શકે છે. આપણે પુરાવા માંગતા શીખીએ છીએ.
અને પેલો સંચયી પસંદગીનો સિદ્ધાંત, શું તે સમસ્યા હલ કરવામાં મદદ કરી શકે? આપણે રોજબરોજની સમસ્યાઓ હલ કરતા હોઈએ છીએ.
હા, બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો. સંચયી પસંદગીનો સિદ્ધાંત સમસ્યા નિવારણ અને નવીનતા, પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ ઇનોવેશન માટે એક શક્તિશાળી મોડલ બની શકે છે.
જેમ કે?
જેમ એન્જિનિયરિંગમાં એજાઇલ ડેવલપમેન્ટ પદ્ધતિ છે, એ આના જેવી જ છે. નાના સુધારા કરતા જાઓ, પરિણામ તપાસો, શીખો અને આગળ વધો. એક મોટા ધ્યેય સુધી પહોંચવા માટે નાના સતત પ્રયત્નો કરવા.
વ્યક્તિગત વિકાસમાં પણ આ લાગુ પડે?
બિલકુલ. કોઈ નવી આદત પાડવી હોય કે કોઈ મોટો પ્રોજેક્ટ પૂરો કરવો હોય, નાના મેનેજેબલ સ્ટેપ્સ લો, તેને સતત અનુસરો. આ પુસ્તક ધીરજ અને ક્રમિક સુધારાની શક્તિ શીખવે છે.
અને છેલ્લે, કુદરત પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ, એના પર શું અસર પડે?
મને લાગે છે કે ઉત્ક્રાંતિને સમજવાથી કુદરતી વિશ્વ માટે એક ઊંડી કદર અને જોડાણની ભાવના જન્મે છે. આપણે આપણી આસપાસના જીવજંતુઓ, વૃક્ષો, પક્ષીઓને માત્ર વસ્તુઓ તરીકે નથી જોતા,
પણ
અબજો વર્ષોની એક અદ્ભુત ઉત્ક્રાંતિની ગાથાના જીવંત પાત્રો તરીકે જોઈએ છીએ.
આપણી આસપાસની પ્રકૃતિ વધુ અર્થપૂર્ણ, વધુ રહસ્યમય, નહીં પણ વધુ અજાયબી ભરેલી લાગે છે. વૈજ્ઞાનિક અજાયબી.
મારા માટે આ પુસ્તકમાંથી શીખવા જેવી સૌથી મોટી વાત એ રહી કે કેવી રીતે સરળ નિયમો અને પ્રક્રિયાઓ જ્યારે લાંબા સમય સુધી ચાલે ત્યારે આવી અકલ્પનીય જટિલતા અને સુંદરતાનું નિર્માણ કરી શકે છે. પેલો વીઝેલ પ્રોગ્રામ એ ખરેખર આંખ ખોલી નાખે એવો છે. સાદગીમાં કેટલી મોટી શક્તિ છુપાયેલી છે એનો અહેસાસ કરાવે છે. અને હું એમાં ઉમેરીશ કે આ પુસ્તકનો જે કાયમી વારસો છે એ છે કે તે અજ્ઞાન અને પેલી રહસ્યમયતાની ભાવનાને સ્થાને વૈજ્ઞાનિક સમજ અને અજાયબીની ભાવના મૂકે છે. એ બતાવે છે કે કુદરતી પ્રક્રિયાઓ પોતે જ એટલી ભવ્ય અને શક્તિશાળી છે કે તેને સમજાવવા માટે કોઈ અલૌકિક ખુલાસાની જરૂર નથી પડતી. વિજ્ઞાન માત્ર સૂકી માહિતી નથી, પણ દુનિયાને સમજવાની, એના પર આશ્ચર્ય પામવાની એક રોમાંચક રીત છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.